قدرًا جزيلًا.
نمو أرحمتا نمو سيدانا نمو
સૌથી પહેલા કારક કોને કહેવાય બોલો, આ પરિભાષાઓ તો હવે યાદ રહી જવી જોઈએ. આ બુક માં નથી, કારક કોને કહેવાય? હા, બહુ સરસ. જે ક્રિયાના ઉત્પન્ન કરવા વાળા હોય, જે ક્રિયાના જનેતા હોય એને કારક કહેવાય. એ કારક છ પ્રકારના છે. એ કારકો છ પ્રકારના છે. સૌથી પહેલા ક્લાસમાં રાહુલભાઈ કીધું, યાદ હોય કે આમ તો તમે વિભક્તિ જોવા જાઓ તો આઠ વિભક્તિઓ આવે છે. જે આપણે વ્યાકરણમાં વિભક્તિ જોઈએ તો આઠ વિભક્તિઓ આવે છે. એ કર્તા કોણ છે, કર્મ કોણ છે, કરણ કોણ છે, સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને બીજી બે છે, સંબંધ અને સંબોધન. સંબંધ અને સંબોધન. તો જ્યાં કોઈને સંબોધન કર્યું કે હે રામ, કે ફલાણા ભાઈ સમીરભાઈ અહીં આવો, એ સંબોધનમાં તો કોઈ ક્રિયા થઈ નહીં. એ તો આપણે કાલે એમને બોલાવ્યા, તો એમાં કોઈ એવી ક્રિયા થઈ નહીં. એટલે ક્રિયાના કારણોમાં એને લીધા નહીં, બરાબર. અને હજી એ છે સંબંધ, જ્યાં બે દ્રવ્ય વચ્ચે સંબંધ બતાવે એને સંબંધ છે, કે આનું આ આમ છે. પણ આપણે જૈન શાસ્ત્રનું તો મૂળ રહસ્ય એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, એટલે સંબંધ એક કારકમાં બેસતું નથી. નિશ્ચયના કારક જ્યાં જોવા જઈએ તો ત્યાં એક દ્રવ્ય અને બીજા દ્રવ્યનો સંબંધ બેસતો નથી, કેમ કે દરેક દ્રવ્યનું કાર્ય પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે થાય છે, એટલે સંબંધને પણ લીધા નહીં. તો કોઈ પણ કાર્ય થવામાં કારકો કેટલા? તો છ. કયા કયા છ છે? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને ફરીથી બધા યાદ રહી જવા જોઈએ આપણને. આટલું તો બેઝિક મૂળ પરિભાષા છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન. બોલો, કર્તા કોને કહેવાય? જે સ્વયં કાર્યરૂપ પરિણમે એને કર્તા છે, અથવા જે સ્વતંત્રતાથી પોતાનું કાર્ય કરે એને કર્તા છે. કર્મ કોને કહેવાય? કર્મ કોને કહેવાય? જે કાર્ય થયું અથવા જે ક્રિયારૂપ કરતા પરિણમ્યો એ ક્રિયાને કર્મ કહે છે. જો અહીંયા પરિભાષા કરતા જે, હા, પાનું નંબર 121, પ્રશ્ન નંબર 347 થી આપણે વાંચવાનું શરૂ કર્યું. કરતા કોને કીધા? કે જે સ્વતંત્રતાથી પોતાના પરિણામને પ્રાપ્ત થાય, એટલે કે સ્વતંત્રતાથી જે રૂપે પરિણમે એને કરતા કહેવાય. કર્મ કોને કીધા? કે કરતા જે પરિણામને પ્રાપ્ત થયો એ પરિણામને જ કર્મ કહ્યું. જો અહીંયા પરિણામ કહો કે પર્યાય કહો કે એનો હાલત કહો, દશા અવસ્થા કહો, એની પરિણતિ કહો, જે નામથી આપણને બોલાવવું હોય બોલાવી શકે. પણ જે દ્રવ્ય છે એની પર્યાય, દ્રવ્ય કરતા અને પર્યાય એનું કર્મ, એ રીતે ત્યાં ભાષા મૂકી છે. પછી તો એમ જ કે છે કે પર્યાય પોતે જ કરતા ને પર્યાય પોતે જ કરતો. ખ્યાલ આવે જો આગળ કરણ, કરણ એટલે કે સાધન, ઇન સિમ્પલ વર્ડ કરણ એટલે સાધન. તો તે પરિણામના સાધકતમ એટલે કે ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. કોઈ પણ કર્મ જે પ્રાપ્ત થશે, કોઈ પણ ક્રિયા થઈ, એ ક્રિયા કયા સાધન દ્વારા પ્રાપ્ત થઈ, એ સાધનને કરણ કહેવાય છે. બરાબર. આગળ સંપ્રદાન ચોથું. કર્મ જેને આપવામાં આવે અથવા કર્મ જેને માટે કરવામાં આવે એને સંપ્રદાન કહે છે. જો કર્મ જેને આપવામાં આવે અથવા કર્મ જેના માટે કરવામાં આવે એને સંપ્રદાન કહે છે. પાંચમું અપાદાન. અપાદાન જે માંથી કર્મ કરવામાં આવે એ ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. આ ધ્રુવ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ વસ્તુ તો ધ્રુવ હોવી જોઈએ ને જેમાંથી કર્મ થયું અને નવી વસ્તુ ઉત્પન્ન થયું. તો જે માંથી કર્મ કરવામાં આવે તે વસ્તુને અપાદાન કહે છે. અથવા એમ પણ કહી શકાય કે પહેલાની પર્યાય અપાદાન, પછીની પર્યાય સંપ્રદાન. આ પર્યાયમાં નવું કાર્ય થયું અને ઓલી પર્યાયમાં આથી થયું, જ્યાં બે એક પર્યાયનો બીજા પર્યાય પર આરોપ આપવામાં આવે તો એમ પણ કરવામાં આવે. નહીં તો એમ પણ કહેવાય એ જ પર્યાય અપાદાન ને એ જ પર્યાય સંપ્રદાન. પછી
જોયું
અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય આપણે જોયું ને કે કોઈ પણ કાર્ય થવું હોય તો એ કાર્ય થવા માટેની જે પૂર્વ તૈયારી, એ પૂર્વ તૈયારી સહિતનું દ્રવ્ય એ જ અપાદાન, અને જે કાર્ય થયું તત્ સમયની યોગ્યતા એ જ એનું સંપ્રદાન. અને છેલ્લું જો અધિકરણ. અધિકરણ એટલે જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે તે તેને અધિકરણ કહે છે. એવી કઈ ધ્રુવ વસ્તુ છે જેના આધારે કાર્ય થયું તો એ અધિકરણ કહેવામાં આવે છે. જો આ છ કારકોની મૂળ પરિભાષા એ તો આપણે ઘણી વાર જોઈ લીધી. બરાબર. શું ખ્યાલ આવે છે? આગળ જોઈએ. પછી આપણે કારકના બે પ્રકાર જોયા હતા. કયા બે પ્રકાર જોયા? નિશ્ચયકારક અને જ્યાં કોઈ પણ બે દ્રવ્યને જોડીને વાત કરવામાં આવે અથવા કોઈ પણ એક જ દ્રવ્યમાં ભેદ પાડીને વાત કરવામાં આવે તો એને વ્યવહાર કહેવાય. તો એને વ્યવહાર, વ્યવહાર એટલે ઉપચાર, એને ઉપચાર કહેવાય. જેવી રીતના આ માઇકનું સ્ટેન્ડ છે, તો માઇકના સ્ટેન્ડ એ જમીન ઉપર ઊભું છે એમ કહેવું, તો એમાં માઇકનું સ્ટેન્ડ અને જમીન બે વસ્તુ આવી ને, એટલે એ પણ વ્યવહાર થાય. અને હવે એમાં જ એ માઇકના સ્ટેન્ડમાં મેટાલિક પ્રોપર્ટીઝ પણ છે અને એમાં બ્લેક કલર પણ છે એમ ભેદ પાડીને સમજાવવું એ પણ વ્યવહાર. એ વસ્તુમાં તો બધી પ્રોપર્ટીઝ એક સાથે છે, એ એક સાથે હોવા છતાં એને એક સાથે સમજાવી શકાતી નથી, એટલે વારાફરતી સમજાવી એને વ્યવહાર એક ઉપચારથી વર્ણન કહેવાય. આ ખ્યાલ આવે છે? સિમિલરલી આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ કહેતા જ્યાં જ્ઞાન સિવાય બાકીના અન્ય બધા ગુણો એમાં ઇમ્પ્લિસિટલી અંડરસ્ટુડ હોય તો એ નિશ્ચય કહી શકાય સમયતાની ભાષા. પણ જો ખાલી એક જ્ઞાન ગુણને જ પકડ્યો તો એ વ્યવહાર. ખ્યાલ આવે? કેમ કે બીજા બધા ગુણો જે કહેવાના બાકી રહી ગયા. ખ્યાલ આવે? તો જો આપણે નિશ્ચયકારક જોયા અને વ્યવહારકારક જોયા, તો વ્યવહારકારકમાં તો આપણે કુંભારનો ઘડો બનાવવાનું ઉદાહરણ લીધું કે કરતા કુંભાર, કર્મ ઘડો, કરણ પેલું દંડ ચક્ર આદિ બધું, સંપ્રદાન કોના માટે બનાવ્યો? કે જે પાણી ભરશે એના માટે. અપાદાન શેમાંથી બનાવ્યો? માટીના પેઢમાં. અને અધિકરણ કોના આધારે બનાવ્યો? તો જમીનના આધારે. આ તો થયા વ્યવહાર. ભેદ રૂપે નિશ્ચયકારક તો માટીનો ઘડો, એટલે માટી સ્વયં ઘડા રૂપે પરિણમી તો કરતા પણ માટી, તેના રૂપે પરિણમી તો ઘડા રૂપે. તો ઘડો પણ માટીની જ અભિન્ન અવસ્થા હોવાથી કર્મ પણ માટી પોતે, કરણ એટલે કયું સાધન છે માટી પાસે, ત્યાં જે આકાર પરિણમવાનું જે એનું સાધન, જે એની પર્યાયગત યોગ્યતા, એ એની યોગ્યતા, એનું સાધન, એનું કર્મ, બરાબર. પછી સંપ્રદાન, સંપ્રદાન એટલે માટીએ પોતાની પર્યાયમાં એ ઘડારૂપ આકારને દાન આપ્યું, ઘડારૂપ આકારનું દાન આપ્યું, પિંડરૂપ અવસ્થાને છોડી એટલે અપાદાનને છોડ્યું અને ઘડારૂપ આકારને દાન આપ્યું એટલે એ રૂપે સંપ્રદાન થયું, પિંડરૂપ અવસ્થા છોડીએ અપાદાન થયું, ખ્યાલ આવે છે. અને માટી પોતે બધી જ વસ્તુમાં પર્યાયનો શું પડે એમને રહી, એનો ધૂપણાનો સ્વભાવ એ એનું અધિકાર. આ સમજાય છે કે નહીં? આટલો ખ્યાલ આવે છે. હવે નેક્સ્ટ ટોપિક આજે આપણે નવો જોવાનો છે, આના ઉપર જ બિલ્ડ થશે આગળ, એટલે આ ખ્યાલ આવશે તો મજા આવશે, બરાબર. તો આપણે નિશ્ચયકારક જોયું અને વ્યવહારકારક જોયું, પછી આપણે હજી એક ટોપિક જોયો, જો આ છેલ્લા ક્લાસમાં જોયું એને જરાક વાંચી લઈએ. ક્વેશ્ચન 361 પર આવી જાઓ, 125 પાનો. ક્વેશ્ચન 361 કે આ આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એમાં હવે ષટકારક કેવી રીતના લાગુ પડે, બરાબર. પેલા વ્યવહાર ષટકારક ની વાત કરીએ તો કેવી રીતના લાગુ પડશે? આત્મા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે, અહીંયા તો નિશ્ચય આપેલા છે, વ્યવહાર ષટકારક કેવી રીતના લાગુ પડશે? આત્મા કરતા, કે આત્માએ મુનિ દિશા લીધી અને હવે કેવળ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. પછી એમાં કર્મ કોણ છે? ના, જો એક જીવે મુનિ દિશા લીધી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું તો આમાં તો એક જ દ્રવ્યનું કામ થયું, પણ સાથે કર્મમાં પણ જે અવસ્થાઓ થઈ છે તે કર્મમાં એમ દોષ આપો કે કર્મ નો નાશ થવો અને કેવળ જ્ઞાન નું પ્રગટ થવું એના ઉપર આરોપ આપે એટલે વ્યવહાર થાય છે. એમાં કરતા કોણ? કે આત્મા પોતે, જેને દીક્ષા લઈને કેવળ જ્ઞાન પ્રગટ થયું. કર્મ કોણ? કર્મ પણ આત્મા પોતે જ, કેમ કે કેવળ જ્ઞાન રૂપ અવસ્થા એ કોની છે? આત્મા. કારણ કોણ? એ તો નિશ્ચયમાં આવશે, એ નિશ્ચયમાં આવશે. વ્યવહારમાં કેવું હોય? હા, વ્યવહારમાં કેવું હોય તો બહારમાં દેવ શાસ્ત્ર કેવું, અથવા તો કર્મ નો નાશ એના કરણ, આ કર્મ વધારે આવશે. એ વખતે દેવ શાસ્ત્ર ગુરુ અવલંબન નથી, હવે કર્મ નો નાશ થવો એ અવલંબન, બરાબર. હા, સંપ્રદાન કોને દાન આપ્યું? કોને દાન આપ્યું? એ જીવે પોતાને દાન આપ્યું એટલે એકચ્યુઅલી સંપ્રદાન પોતે આપ્યું. અપાદાન કેમાંથી? કે સંસારરૂપ અવસ્થામાંથી, એટલે આ ચલી આજી બધું જ લઈ લેવાનું. એ સંસારરૂપ અવસ્થાનો નાશ કરીને એમણે હવે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. અને અધિકરણ કોણ છે? અધિકરણ એ આત્મા પોતે જ નિશ્ચય, પણ આમ વ્યવહારે જુઓ તો એ જગ્યા મુનિ જ્યાં એમણે દીક્ષા લીધી એના આધારે એમણે એ મોક્ષ પ્રાપ્ત કર્યું. વ્યવહારના કારણે જરા મન બેસતા નથી બરાબર, કેમ કે એમાં એટલું ક્લિયર કોઈ અન્ય દ્રવ્યનું કરતા પણ આવતું નથી. હા, સહયોગ રૂપે છે, પણ એટલું ક્લિયર એમનું કરતા પણ આવતું નથી. જેવું કુંભારે ઘડાને કર્યો એમાં આરોપ ક્લિયરલી અપાય છે, એવું અહીંયા કોઈ બીજા આત્માને કેવળ જ્ઞાન કરાવ્યું એવો આરોપ આપી શકાતો નથી. આરોપમાં આપવું હોય તો એમ પણ કહી શકાય કે આ જ્ઞાનાવરણી કર્મ આદિનો નાશ થયો એટલે આત્મા એ કેવળ જ્ઞાન પ્રાપ્ત છે. પણ વ્યવહાર એને જ કહેવાય ને કે જે સંયોગ ને આ સ્વભાવ ને જોડીને વાત કરે, બરાબર. અહીંયા પણ આરોપ આપ્યો કે પ્રેરક તરીકે કહેવાય કે આ ઘાતી કર્મ આદિ નો નાશ થયો એટલે આત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું. જ્યાં કર્ણાનિયોગ ને બધા શાસ્ત્રો ભાષા એવી જ આવે, હા, કે ઘાતી કર્મ આદિ નો નાશ થયો એટલે આત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તો ઓલા કર્મ એ જાતે નાશ કરીને પોતાની બુદ્ધિ સહિત કોઈ જીવને કેવળ જ્ઞાની બનાવ્યું તો ના, એવું નથી. એ તો ખાલી ભાષા એવી છે. ચલો આગળ. તો અહીંયા આત્મા ને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયો એમાં નિશ્ચય કારકો કોણ આવશે? કે જો આત્મા પોતે એને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એટલે સ્વયં એ રૂપે પરિણમે, એટલે આત્મા પોતે કરતા, આત્મા પોતે કરતા. એ કેવળ જ્ઞાન રૂપ પર્યાય પ્રગટ થઈ, એ પર્યાય ખરેખર કર્મ. પણ એ પર્યાય કયા દ્રવ્ય ની પર્યાય છે? એ કેવળ જ્ઞાન રૂપ પર્યાય કયા દ્રવ્ય ની પર્યાય છે? આત્માની. તો આત્માની પર્યાય એ આત્માની અભિન્ન હોવાને કારણે આત્મા પોતે જ કર્મ જ પણ છે. જો સાથે વાંચતા બી જઈએ એટલે ખ્યાલ આવે. જો પોત લાઈન આવો, એ આત્મા પોતે અનંત શક્તિ વાળા જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કરતા છે. એ શક્તિ કોની છે કેવળ જ્ઞાન પ્રગટ કરવાની? તો આત્માની પોતાની. માટે આત્મા પોતે જ કરતા છે. પોતે અનંત શક્તિ વાળા કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરતો હોવાથી કેવળ જ્ઞાને કર્મ છે. ખ્યાલ આવ્યો? એ કેવળ જ્ઞાન રૂપ પર્યાય ખરેખર કર્મ છે. પછી જો આગળ પૂછે છે, અથવા કેવળ જ્ઞાન થી પોતે અભિન્ન હોવાને કારણે આત્મા પોતે જ કર્મ છે. એક બાજુ દ્રવ્ય ને કરતા કીધું, જો ખ્યાલ આવ્યો, માટી એ ઘડો બનાવ્યો બરાબર, તો કરતા કોણ? માટી. કર્મ કોણ? ઘડો. કરતા માટી, કર્મ ઘડો, બેમાં ડિફરન્સ છે ને? બોલું, કરતા માટી કે થાય દ્રવ્ય પર આરોપ આપીએ છીએ, અને કર્મ ઘડો કે થાય પર્યાય પર આરોપ આપીએ છીએ. એક બાજુ દ્રવ્ય, એક બાજુ પર્યાય, એ મેચ નથી થતું ને. ખ્યાલ આવે છે? જયારે ષટકારક અપ્લાય કરીએ તો કાં તો બધા દ્રવ્ય પર અપ્લાય કરો, કાં તો બધા પર્યાય પર અપ્લાય કરો. એક આમ ને એક આમ બેસે ને તો પાછું વ્યવહાર થઈ જાય. ખ્યાલ આવે? તો એટલે અહીંયા પહેલા શું કીધું કે કેવળ જ્ઞાન એ કર્મ છે, પછી શું કે છે કે અથવા કેવળ જ્ઞાન પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે, એમ કરીને દ્રવ્ય ઉપર લાવે. જોયું, નોટેજ કર્યું કે કેવળ જ્ઞાન અને આત્મા બે અભિન્ન છે, માટે આત્મા પોતે જ કર્મ છે. એમ કરીને આત્માને જ કરતા કીધું અને આત્માને જ કર્મ પણ છે. ખ્યાલ આવે? ચલો આગળ. પોતાના અનંત શક્તિ વાળા પરિણમન સ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે, એ આત્મામાં જેવી શક્તિ છે ને પરિણમન થઈ શકે. તો પહેલા સંસાર રૂપે હતા અને હવે કેવડી રૂપે થયા, એ પરિણમન થવાની શક્તિ કેમાં છે? આત્મદ્રવ્યમાં જ છે. એટલે આત્મા પોતે જ એ સ્વભાવને કારણે કર્મ છે. ખ્યાલ આગળ. પોતાને કેવળ જ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે. આ કેવળ જ્ઞાન નું પર્યાય જે પ્રગટ થઈ એ કોને મળ્યું? કે આત્માને જ મળ્યું. એટલે આત્માને લાભ થયો ને, એટલે આત્મા પોતે જ સંપ્રદાન છે. આગળ. પોતાની મતિશુદ્ધ જ્ઞાન રૂપ અપૂર્ણ જ્ઞાન દૂર થઈને કેવળ જ્ઞાન કરતો, એ મતિશુદ્ધ જ્ઞાનની અવસ્થા કયા દ્રવ્યની હતી? કે આત્માની હતી. તો આત્માની એ જૂની અવસ્થાઓ દૂર કરી, આ કેવળ જ્ઞાન રૂપ અવસ્થા એને મળી, એટલે ઓલા માટી અપાદાન અને આ પ્રાપ્ત થયું એટલે સંપ્રદાન. ખ્યાલ આવે? અને એ બધામાં ધ્રુવ વચ્ચે કોણ રહ્યો? એ આત્મરૂપે કોણ રહ્યો? કે આત્મા પોતે. એટલે આત્મા પોતે જ અધિકરણ છે. એ રીતે ક્ષય કારકોથી સ્વયં પરિણમતો હોવાથી એને સ્વયંભૂ કહેવાય છે. આપણે લાસ્ટ ક્લાસમાં થઈ ગયું છે, કોઈને આના વિશે હજી વિગતવાર જાણો ત્યાંથી તમે સાંભળી. આટલું પણ બધાને બેઝિક ખ્યાલ આવે છે કે છ કારક કેવી રીતના અપ્લાય થાય છે? ખ્યાલ આવે છે? કોઈ આમાં કઈ ડાઉટ છે? આગળ વધીએ. જો આજે એક નવો ટોપિક આપણે થોડું ચાલુ કરીએ છે, એટલે આ છ કારક ને માઇન્ડમાં રાખજો, એના ઉપર આપણે પાછા આવતું થોડી વાર. જો ક્વેશ્ચન 362 અને 363 બે સાથે છે. વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કરતા કર્મની સ્થિતિ હોઈ શકે, સ્થિતિ ન જ હોઈ શકે, સોરી, સ્થિતિ હોઈ શકે કે નહીં વ્યાપ્ય વ્યાપક વિના કરતા કર્મની? તો આન્સરમાં જો આ સમયસાની ગાથાનું રેફરન્સ આપે કે ના, વ્યાપ્ય વ્યાપક ભાવના સંબંધ વિના કરતા કર્મની સ્થિતિ ન જ હોઈ શકે. પછી આ 49 કળશનું રેફરન્સ આપે કે વ્યાપ્ય વ્યાપક ભાવના સંબંધ વિના કરતા કર્મની સ્થિતિ કેવી? જો આને બતાવવા માટે હું એક કળશ પણ લઈને આવ્યો, જો આપણે એનો અર્થ વાંચીએ. શંકરાચાર્ય નો કળશ છે. કળશો ખ્યાલ આવે છે, જે સમયસાથી પરમાંગમાં કોઈને અગર જો ખ્યાલ ન હોય તો જે મૂળ ગાથાઓ લખી છે, ઓરિજિનલ ગાથાઓ એ કુનકુંદાચાર્ય લખી, બરાબર. કુનકુંદાચાર્ય જે ગાથા લખી એના ઉપર પછી અમૃત શંકરાચાર્ય કરી થયા, એમણે થોડું વધારે એક્સપ્લેનેશન લખ્યું. તો એમણે એક્સપ્લેનેશન બે ફોર્મમાં લખ્યું, કાતો એ ગાથાના મિનિંગ રૂપે પેરેગ્રાફ લખી નાખ્યો, એને ટીકા કરે જે પેરેગ્રાફ લખી નાખ્યો, અથવા એમણે એ ગાથા ઉપર બીજી ગાથાની પણ રચના કરી, જસ્ટ ટુ એક્સપ્લેન ઇટ બેટર. એને કળશ કહેવાય, ખ્યાલ આવે, કળશ કહેવાય અથવા એને શ્લોક કહેવાય, ઘણા રૂપે કહેવાય. તો ગાથા અને કળશ, બરાબર. હવે આ બે ઉપર કમ્બાઈન્ડ એક પંડિત જયચંદજી છાબડા થઈ ગયા, મેબી 200 યર્સ અગો. તો એમણે બે ઉપર ફર્ધર ડિસ્ક્રિપ્શન લખ્યું, એને એમને ભાવા છે, બરાબર. તો આ બુકમાં તમે ખોલો ને તો તમને ઘણી બધી વસ્તુ મળે, કાં તો મૂળ ગાથા મળે, કાં તો શ્લોક મળે. શ્લોક એટલે આ કળશ જે અમૃત ચંદ્રાચાર્ય લખ્યા, પછી એ દેવ ગાથા અને શ્લોક, દેવના શ્લોકાર્થ મળે. શ્લોકાર્થ મીન્સ કે શ્લોક નું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન ઇન ગુજરાતી, સિમ્પલ, નોટ એનાલિસિસ, ઇટ ઇઝ એક્સપ્લેન ટ્રાન્સલેશન. અને એના ઉપર જે ટીકા જે અમૃત ચંદ્રાચાર્ય લખી હોય એનું ટ્રાન્સલેશન આપણને મળે, અને પછી જયચંદજી છાબડાનો ભાવાર્થ છે એનું ટ્રાન્સલેશન મળે. એટલે આખી બુકમાં આપણે વાંચતા જઈએ તો આપણને ઘણા બધા કોન્ટેન્ટ મળે, પણ ઇટ ઇઝ લાઈક, ઇટ્સ લાઈક રીડિંગ ઇન્સ્ટાગ્રામ, કે તમે એક મૂળ કમેન્ટ હોય એના ઉપર પછી કોઈ બીજાએ કમેન્ટ કરી, બીજાએ કમેન્ટ કરી, ચોથાએ કમેન્ટ કરી, આપણે બધાની કમેન્ટ 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 વાંચતા જઈએ. ખ્યાલ આવે છે, બધાને ખ્યાલ આવ્યો. એવી રીતે આ જે રેફરન્સ છે એ અમૃત ચંદ્રાચાર્યનો જે કળશ હોય, શ્લોક હોય, જે મૂળ ગાથા ઉપર એ માટે લેવામાં આવ્યું. જો એઝ અ રેફરન્સ પહેલાં હું મૂળ ગાથા કુનકુંદાચાર્યની પણ વાંચું એટલે તમને ખ્યાલ આવે કે કયા કોન્ટેક્સ્ટમાં વાત ચાલે. જો આ ગાથા નંબર 75 છે, એ ગાથા નંબર 75માં શ્રી કુનકુંદાચાર્યની સ્ટાઇલ શું છે, પહેલા ગાથા લખે ને, સોરી અમૃત ચંદ્રાચાર્યની સ્ટાઇલ એવી છે કે જયારે એમણે ટીકા એટલે ડિસ્ક્રિપ્શન લખ્યું તો દરેક ગાથાની ઉપર એઝ એ પહેલા કોઈ શિષ્ય આચાર્યને ક્વેશ્ચન પૂછતો હોય એવી રીતના એમણે ક્વેશ્ચનની લાઈન લખી, પછી કુનકુંદાચાર્યની ગાથા લખે એઝ એન આન્સર, અને પછી આન્સરને એક્સપ્લેન કરવા માટે એમનું પોતાનું ડિસ્ક્રિપ્શન લખે. ખ્યાલ આવે. તો જો પહેલા અમૃત ચંદ્રાચાર્ય શું કહે છે કે હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અથવા જ્ઞાની થયો એ કેવી રીતે ઓળખાય, આત્માને સમ્યક દર્શન આથી પ્રાપ્ત થયું, આત્મા જ્ઞાની થયો તો ઓળખાય કેવી રીતે, એના આન્સરમાં કુનકુંદાચાર્ય ગાથા લખી. એ ગાથાનું ટ્રાન્સલેશન વાંચ્યું, એક્ઝેક્ટ ટ્રાન્સલેશન, જે આત્મા આ કર્મ પરિણામને તેમજ ન કર્મ પરિણામને કરતો નથી પરંતુ ખાલી જાણે જ છે તે આત્મા જ્ઞાની છે, એવો એમને આન્સર આપ્યો. કુનકુંદાચાર્યના આન્સરમાં વેરી સિમ્પલ ને વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. એક્ચુઅલી તમે શાસ્ત્રોમાં જુઓ ને તો કુનકુંદાચાર્યની ટીકાઓ એટલી સિમ્પલ છે કે તમે વાંચીને જ તમને સમજાઈ જાય કે શું કહેવા માંગે. અને એના પર પછી અમૃત ચંદ્રાચાર્યની ટીકા લખી હોય ને એ એટલા બધા એક્ઝેક્ટિવ થિંગ વિશેષણ થિંગ એટલી આમ ફ્લાવરી અને બહુ સરસ લખી હોય, એટલે એમાં આપણને વધારે ભાવ આવે. તો જો ક્વેશ્ચન શું હતો કે આત્મા જ્ઞાની થયો એ કેવી રીતના ઓળખાય, કુનકુંદાચાર્ય આન્સર શું આપ્યો કે જે આત્મા કર્મ અને ન કર્મ ને કરતો નથી ખાલી જાણે છે એ આત્મા જ્ઞાની થાય, બરાબર. હવે એના ઉપર અમૃત ચંદ્રાચાર્ય કળશ લખ્યો, એ કળશ ને આપણે રેફર કરીએ છીએ. તો જો હવે આ જ અર્થના સમર્થનનું કળશ કાવ્ય કહે છે, જે કુનકુંદાચાર્ય કીધું એને સપોર્ટ કરવા માટે આપણે કળશ લખીએ છીએ, કેમ એનું પણ એ કળશ નું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચ્યું છે. વ્યાપ્ય વ્યાપક પણું તત્ સ્વરૂપમાં જ, થોડું લેંગ્વેજ અમૃત ચંદ્રાચાર્યની છે એટલે સાંભળજો પછી આપણે એને સમજ. વ્યાપ્ય વ્યાપક પણું તત્સ્વરૂપમાં જોઈએ. તત્સ્વરૂપ એટલે જેનું જેવું સ્વરૂપ, તત્વ જે પદાર્થ નું જેવું સ્વરૂપ એને કહેવાય તત્સ્વરૂપ. તો એ એમાં જ વ્યાપ્ય અને વ્યાપક. વ્યાપ્ય એટલે કોઈ એક વસ્તુ જે સ્પ્રેડ થયેલી, અને વ્યાપક એટલે એવી કોઈ જગ્યા કે જ્યાં સુધી સ્પ્રેડ થયેલી છે, રાઈટ. તો અહીંયા ઇન જનરલ જે વ્યાપ્ય હોય એ દ્રવ્ય ને વ્યાપ્ય છે, અને પર્યાય એને વ્યાપક કહેવાય. કે દ્રવ્ય પોતાની પર્યાયમાં વ્યાપેલો છે એને વિશેષ સમજીએ છીએ. જરા બે મિનિટ હોય આપણે વાંચી લઈએ. ભાઈ વ્યાપ્ય વ્યાપક પણ સત સ્વરૂપમાં જ હોય છે, અસત સ્વરૂપમાં હોય જ નહીં. અને વ્યાપ્ય વ્યાપક ભાવના સંબંધ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી? કે જ્યાં વ્યાપ્ય વ્યાપક પણ નથી ત્યાં કર્તા કર્મ સંબંધ કેવી રીતે આવે? ના આવી શકે એમ. અર્થાત કર્તા કર્મની સ્થિતિ ન જ હોય. હવે જો અમૃત ચંદ્રાચાર્યનો એક એક લાઈન જો કેવી ઇન્ટરેસ્ટિંગ હતો. આવો પ્રબળ વિવેક, પ્રબળ એટલે વેરી સ્ટ્રોંગ, વિવેક એટલે લોજિકલ થિંકિંગ, આવો પ્રબળ વિવેક અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે. ગ્રાસીભૂત એટલે કે કોઈ કોઈ મોટો રાક્ષસ હોય ને, એ મોટો રાક્ષસ ને જે પણ વચમાં આવે બધું ગળી જાય ને, જેવી તમે લોકેશ હોય ને, શું કહેવાય કે જે પણ વચમાં આવે બધાને ખાલી ગળી જાય, બોલો, અથવા અજગર બધાને ગળી જાય. તો આ આત્માનું જ્ઞાન કેવું છે કે બધાને જાણી લે, કે કોઈને મૂકે નહીં. તો એને ઓલું કોરિલેશન આપ્યું છે કે એવું એવો જેનો સ્વભાવ છે કે બધાને ગ્રાસીભૂત કરી દે. જે આપણે બાઈટ ખાઈએ ને, કોળીઓ ખાઈએ ને રોટલી, એને ગ્રાસ પણ કહેવાય. ગ્રાસ એટલે નોટ ઇંગ્લિશનું ગ્રાસ, ગુજરાતીનું ગ્રાસ. જેવી રીતના આપણે વન સ્પૂન ખાઈએ ને તો એને વન ગ્રાસ કહેવાય. તો ગ્રાસીભૂત એટલે જાણે બધું જ ખાઈ જાય છે. કોણ ખાઈ જાય છે? એક જ્ઞાન ખાઈ જાય છે એટલે બધું જાણી લે છે. ચાલ આવે છે. જો ફરી શું વાંચ્યું, એ જ્ઞાન માટે જ બધા એક્ઝેક્ટિવ કે છે એમ સમજો. આવો પ્રબળ વિવેકરૂપ જ્ઞાન કેવું છે? એક તો સ્ટ્રોંગ લોજિકલ છે, એકદમ સ્ટ્રોંગ લોજિકલ છે. આવો પ્રબળ વિવેકરૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે તેવો જે જ્ઞાન પ્રકાશ, બરાબર, એવો એ જ્ઞાન પ્રકાશ તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો. એ પોતાના નોલેજથી, પોતાના જ્ઞાનથી અજ્ઞાનને ભેદતો એટલે તોડતો. આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. સાંભળો, આપણે સમજીએ. એટલે ગુરુદેવ શ્રી કે ભાઈ તમે ઘરે જઈને ખાલી શાસ્ત્રની વાંચો તો કઈ પલ્લે પડશે નહીં. આ તો ગુરુદેવજીના પ્રવચન આથી સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આટલી કે આપણને ચલો આ એક ચેલેન્જ. હવે આ રૂમમાં મોસ્ટ ઓફ લોકો તો એવા છે કે જેમણે ગુરુદેવને ક્યારે જોયા નહીં, બરાબર, ક્યારે જોયા નથી. તો આપણે એમને મહાપુરુષ કહીએ છીએ તો એવું તો શું હતું એમનામાં કે મહાપુરુષ કહીએ છીએ? એઝ અ યંગર જનરેશન વિશુદ્ધ ફર્સ્ટ ચેલેન્જ ને, તો આપણને એમ કંઈક આપણને ફિલિંગ આવે કે હા એ રિયલી મહાપુરુષ હતા કે નહીં. ખ્યાલ આવે છે કે? હવે તમે આ જ કડી કોઈને પણ આપી દો અને એમને કહો કે આનું ડિસ્ક્રિપ્શન તમે કાઢો કે આ શું કહેવા માંગે છે. આજે જેટલા બી વિદ્વાન છે એમને જ આપો, કોઈ પણ દુનિયાના માણસને તમે પૂછો અને પછી તમે ગુરુદેવનું સાંભળો તો તમને ડિફરન્સ ખ્યાલમાં આવે. ખ્યાલ આવે છે ને? જે આવી રીતના સ્વાધ્યાય કરે પહેલા પોતે વાંચે, ટ્રાય કરે પોતાની રીતે, અને પછી જેટલું માખણ નીકળતું એ કાઢી દે અને પછી ગુરુદેવનું સાંભળે તો તમને રિયલ ડિફરન્સ ખ્યાલમાં આવે. જ્યારે આપણું થિંકિંગ ક્યાં ચાલે છે ને એમનું થિંકિંગ તો આખું અલગ જ લેવલ પર ચાલતું હતું. ખ્યાલ આવે? એટલે એ રિયલી મહાપુરુષ હતા. આજે બાકી વિચાર કરો કે એક પર્સન છ ચોપડી ભણેલા હતા. આપણે કહે ને ગુજરાતીમાં છ ચોપડી સિક્સ ટાઈમ લખ્યું, સિક્સ કે સેવન જે પણ. અરે આપણે તો પીએચડી ડબલ ડિગ્રી ટ્રિપલ ડિગ્રી તો આપણે વધારે નોલેજેબલ થયા કે નહીં એમનાથી? અચ્છા ચલો, એ તો ગુજરાતી ના કાઠિયાવાડ ના હતા, કોઈ લેંગ્વેજ ભણેલા નહીં કરતું નહીં. તમે કોઈ સંસ્કૃત ના એમએ પીએચડી નું લઈ આવો તો એને તો આમ વધારે નોલેજ હોય કે નહીં? ખ્યાલ આવે ને? આનાથી આપણને શું ખબર પડે છે કે કોઈ વસ્તુનો અંદરથી ભાવ કાઢવો હોય તો કોઈ ડિગ્રીથી કે કોઈ તમારા લેંગ્વેજ આદિનું નોલેજ થી થતું નથી. એની અંદર શું કહેવા માંગે છે એ વસ્તુની સમજણ હોવી બહુ જરૂરી છે. ખ્યાલ આવ્યો? અને એ વસ્તુની સમજણ જેને હોય એનો રિયલ ભાવ કાઢી શકે. એના માટે તેના ગુરુદેવનું પ્રવચન જોવામાં આટલી સમયસાર સિદ્ધિ નામની બુક છે. આ સમયસાર સિદ્ધિ જે બુક છે એ ગુરુદેવજીના પ્રવચનનું વર્ડ ટુ વર્ડ બુક છે. 19th time ના જે પ્રવચન હતું ને એનું વર્ડ ટુ વર્ડ છે. એટલે તમે સાંભળો અને સાથે વાંચતા જાઓ કે ગુરુદેવામાંથી શું ભાવ કાઢે છે, તો તમને એનું રિયલ એસેન્સ ખ્યાલમાં આવે. બરાબર? જો આપણે આ વાંચી લીધું, અહીંયા કહે છે શું કે કોઈ એવી વસ્તુ કે જેમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય એમાં જ કરતા કર્મ સંબંધ હોય છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ટીકા. અને સેકન્ડ પાર્ટ ઓફ ધ ટીકા કે જીવ અને જ્ઞાન એમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, પણ જીવ અને બીજી કોઈ વસ્તુ કર્મ ન કર્મ કે રાગ દ્વેષના ભાવ જે ભાવ કર્મ એમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, એટલે એમાં કરતા કર્મ સંબંધ પણ નથી. માટે રાગ દ્વેષ આદિ ભાવોને જીવ કરતો નથી. તો જીવ શું કરે છે? પોતાના આ જે આટલા બધા વિશેષણો કીધા ને, જ્ઞાન સ્વરૂપથી અજ્ઞાનને ભેદતો, પ્રબળ વિવેકરૂપ શક્તિથી સ્વપર આદિને જાણતો, અને પછી છેવટે એને શું કર્યું કે આ આત્મા કર્તૃત્વ રહી રહેલો. હા, સમજાવી આવું છું ત્યાં પણ. છેવટે એને બોટમ લાઈન તો કીધી કળશમાં કે જીવ પોતાના કર્તૃત્વ ભાવથી રહિત રહેલો શોભે છે. એટલે ત્યાં એમણે તમારી લાગણી સુધી રાખી. હવે જો આપણે એક એક વસ્તુને સમજીએ, આપણે ફરીથી આવે આપણા પહેલા મૂળ સિદ્ધાંત. મૂળ સિદ્ધાંત શું હતો? કે દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પરિસ્થિતિ. બરાબર? આ તો બધાને સમજાય છે. કોઈ પણ વસ્તુ, આપણી સોનાની લીટી, એ સોનાની લીટી કોઈ સોનું નામના પદાર્થથી બનેલી છે. બરાબર? એ સોનું નામનો પદાર્થ એ દ્રવ્ય છે. એ સોના નામના પદાર્થમાં કંઈક ને કંઈક ગુણો છે, એમાં એનો ગોલ્ડન કલર છે, એનું શાઇન છે, એ એના ગુણો છે. સ્પર્શ ગંધવર્ણ એ સોના નામના પદાર્થનો ગુણ. અને વર્તમાનમાં કઈ અવસ્થામાં છે? એ લીટીના આકારમાં છે. બરાબર? એની પર્યાય છે. આ વસ્તુ કેવી છે? આ વસ્તુ ત્રિકાળી છે. કે સોનું નામનો પદાર્થ એ તો હંમેશા સોના રૂપે રહે છે, અને આ વસ્તુ કેવી છે? આ ક્ષણિક છે. કે અત્યારના વીટીના ફોર્મમાં છે, પછી તમે એને અલગ શેપ આપી શકો. બરાબર? આટલું ખ્યાલમાં આવે છે. ઓકે, હવે એને જ તમે જીવ નામના પદાર્થમાં લગાવો. જીવ નામના પદાર્થમાં ત્રણ વસ્તુ બને છે. એક તો છે કે જેને શુદ્ધ આત્મા કહેવાય. જેવી રીતના સોનું એક પદાર્થ છે, એ સોનાને હવે તમે કોઈ આકારમાં નહીં ઇમેજિન કરો. એઝ અ સબસ્ટન્સ, એઝ અ વસ્તુ, કોઈક વસ્તુ તો છે કે નહીં? એવી જ રીતના એક આત્મા નામની વસ્તુ કઈ ગતિમાં છે, પુરુષ છે કે સ્ત્રી છે, એવું બધું હમણાં નહીં વિચાર. એક ત્રણેય કાળ રહેવા વાળી એવી કોઈ આત્મા નામની વસ્તુની સત્તા, એને કહેવાય શુદ્ધ આત્મા. બરાબર? એ શુદ્ધ આત્માના કઈ ગુણો પણ છે કે નહીં? જ્ઞાન આદિ આદિ કહેતા બાકી બધા સમજી લેવા. બરાબર? આદિ એટલે એક્સેટ્રા. તો જ્ઞાન, દર્શન, સુખ, વિરે આદિ આ બંને મળીને કેવા છે? ત્રિકાળી છે. અને એની પર્યાય છે, પર્યાય. બરાબર? હવે જો આપણે થોડું વધારે ડિટેલમાં આપણે અંદર જઈએ, આ જે ત્રિકાળી વસ્તુ છે એને તો જીવ તત્વ કહેવાય છે.
જીવ તત્વ
ખ્યાલ આવે છે બધા?
આ ત્રિકાળી વસ્તુ જે જીવ દ્રવ્ય નો પાર્ટ છે, આ છે ને આખો, એ આખો જીવ છે.
એક મનુષ્ય પર્યાય સહિત નો હું જીવ આ હમણાં જ અત્યારે અહીંયા ઉભો છું એ,
પણ મારી અંદર એક ત્રિકાળી અંશ છે.
વન પોર્શન ઇન મી એ ત્રણેકાળ રહેવા વાળો,
અને વન પોર્શન ઇન મી ઇઝ મનુષ્ય પર્યાય, એની અંદર અત્યારે રહેવા વાળો.
ખ્યાલ આવે છે?
મારા સિવાયના બાકી બધા પદાર્થો એ અજીવ તત્વો છે,
બરાબર?
ઓકે. હવે મૂળ મુદ્દો તો અહીંયા આવીને ઉભો રહે છે, આ પર્યાય. ત્યાં પર્યાય ની અંદર પાછા એના પેટા ભેદો પાડો,
તો એમાં આશ્રવ બંધ સંવર નિર્જળ મોક્ષ એ બધી જીવ દ્રવ્યની પર્યાયના ભેદો. ખ્યાલ આવે?
અહીંયા આવશે આશ્રવ
બંધ સંવર નિર્જરા મોક્ષ.
બરાબર? જો જીવ દ્રવ્યના ગુણ,
જીવ દ્રવ્યના ગુણો,
એ ગુણમાં અમુક એવી પર્યાયો ઉત્પન્ન થાય છે જેને સ્વભાવ પર્યાય કહેવાય.
સ્વભાવ પર્યાય,
બરાબર? અને અમુક એવી પર્યાયો ઉત્પન્ન થાય છે જેને વિભાવ પર્યાય કહેવાય.
સ્વભાવ પર્યાય એટલે જેવો ગુણ છે પર્યાયમાં એવું ને એવું જ પ્રગટ થવું. જેવી રીતના જીવનો જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ નું કામ છે જાણવું, તો પર્યાયમાં પ્યોર ખાલી જાણવા રૂપે જાણે, એ જાણવામાં તો કઈ ફરક નથી પડતો ને.
જેવી રીતના આ ડક્ટર છે એને હું જે રીતે જાણું છું, તો કેવડી ભગવાન પણ એને એવી રીતના જ જાણે છે ને, એમાં કોઈ ફરક નથી.
ખ્યાલ આવે?
પછી જેવી રીતના અસ્તિત્વ ગુણ છે, અસ્તિત્વ ગુણ નું કામ શું છે કે જીવ દ્રવ્ય પોતાની જીવ રૂપે રહેવી, અનાદિ અનંત રહેવી, તો એ તો અનાદિ અનંત જીવ રૂપે રહે છે ને, એમાં તો કઈ ફરક પડતો નથી. આ બધી સ્વભાવ પર્યાય. હવે જ્ઞાનમાં શ્રદ્ધાને કારણે જે આરોપ આપવામાં આવે છે દુષ્યા જ્ઞાનનો, એને હમણાં સાઈડ પર મૂકો, પણ બાકી જેટલું જ્ઞાન પ્રગટ છે અત્યારનું એ સ્વભાવનો જ અંશ છે, અને જેટલું પ્રગટ નથી એ તો અવેલેબલ નથી. પણ અમુક પર્યાયો એવી છે જે જીવના ગુણોથી ઓપોઝિટ ઉત્પન્ન થાય છે. ઓપોઝિટ, જે રીતના જીવનું શ્રદ્ધાગુણનું કામ છે પોતાને જીવ તરીકે માનવું, પણ અત્યારના પોતાને જીવ તરીકે ન માનીને આ શરીર આદિને પોતાનું માને છે, આ ઓપોઝિટ પર્યાય. અથવા જીવના ચારિત્ર ગુણનું કામ છે કે સમતામાં રહેવું, વિકરાકતામાં રહેવું, કોઈ રાગદ્વેષ ઉત્પન્ન ન થવું, અત્યારના એનાથી ઓપોઝિટ થાય છે કે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તો એને વિભાવ પર્યાય કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે ઇન જનરલ આ જે પર્યાય જે છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. આ પર્યાયને ઇન જનરલ બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. એક તો છે સ્વભાવ પર્યાય, અહીંયા લખો સ્વભાવ પર્યાય, અને અહીંયા છે વિભાવ પર્યાય,
બરાબર?
આ જે સ્વભાવ પર્યાય, અહીંયા જે વિભાવ પર્યાય. હવે જો, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બહુ ધ્યાનથી સાંભળજો. આખા સમયસરની પરમાગમમાં એક ક્વેશ્ચન ઉભો કરે છે, આખા સમયસરની પરમાગમમાં એક ક્વેશ્ચન ઉભો કરે છે કે આ જે સ્વભાવ પર્યાય છે અને વિભાવ પર્યાય છે કોને કારણે ઉત્પન્ન થયું, કોને કારણે ઉત્પન્ન થયું. જો જીવ એકલો હોય, એકલો હોય, શરૂઆત મળી ગાતા હોય ને, સીધી જ ગાતા હોય, એક જ તો નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, કે જો કોઈ પણ દ્રવ્ય એકલો હોય તો સ્વભાવમાં જ રહે છે, તો એને ક્યારે વિભાવ પર્યાય ઉત્પન્ન જ નથી થતો. ખ્યાલ આવે છે? અને તેથી બને વિખવાદની બંધન કથા. જ્યાં બંધન થાય છે ત્યાં વિખવાદ ઉભો થાય છે, એટલે જ્યાં બે દ્રવ્ય ભેગા થાય તો વિભાવ પર્યાય ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે? તો આ સ્વભાવ પર્યાય કોને કારણે થઈ, એ તો પોતાના સ્વભાવથી જ એવી રીતના થવાની હતી. ખ્યાલ આવે? અને વિભાવ પર્યાય કોને થઈ, એ પરદ્રવ્યના આશ્રયે થઈ. ખ્યાલ આવે છે?
તો જો હવે
નોર્મલી કોઈ પણ દ્રવ્ય ની સત્તા કેટલી, તેની દ્રવ્ય ગુણ પર્યાય એ એની સત્તા, બરાબર. સમય સારથી પ્રમાણે જીવ દ્રવ્ય ની સત્તા કેટલી, હા સમય સારથી પ્રમાણે જીવ દ્રવ્ય ની સત્તા શુદ્ધ દ્રવ્ય અને જ્ઞાનાની ગુણ જે ત્રિકાળી અંશ અને ક્ષણિક અંશમાં ખાલી સ્વભાવ પર્યાય, આ વિભાવ પર્યાય મારામાં છે જ નહીં. ખ્યાલ આવે છે? જો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વાસ્તવિક વસ્તુ સ્વરૂપ આવું નથી, પણ કોઈક પર્પઝથી આવું બતાવવામાં આવે છે. કયા પર્પઝથી? કે ભાઈ જો આને જ જોયા કરશું તો જીવને પોતાનો એક્ચ્યુઅલ સ્વભાવ કેવો છે ક્યારે ખ્યાલમાં જ નહીં આવે. એટલે શું કહ્યું કે પહેલા અહીંયાની નજર હટાવો. નજર હટાવવા માટે શું કીધું કે અચ્છા આ કોને કારણે ઉત્પન્ન થઈ, કેવું બીજું દ્રવ્ય આવ્યું એટલે ઉત્પન્ન મારામાં જ થયા, વિભાવ પર્યાય ઉત્પન્ન મારામાં જ થયે, પણ કોઈ પરના આશરે ઉત્પન્ન થઈ માટે પર્યાય પરની છે મારી ખેતી એમ કરીને એને કાઢી નાખી. ખ્યાલ આવે? એક પર્પઝ થી કાઢી, એક આ એક જાતની વાત કરવાની પદ્ધતિ. એકચ્યુઅલી નહીં જ જતી, એકચ્યુઅલી તો રાગદ્વેષ મારામાં જ થાય, કર્મમાં ઉત્પન્ન જ થતા, પણ એ કર્મને કારણે થયા એમ કરીને એને કર્મમાં નાખી દીધા. ખ્યાલ આવો? એટલે જો અહીંયા અહીંયા શું વાત કરી, આપણે કયા કોન્ટેક્સ્ટમાં તમે ક્વેશ્ચન પૂછ્યું? થતા નથી એવું વાત થઈ ને આપણે. હવે એ વાક્ય મળતું નથી, આપણે એ વાત કહીએ ને કે રાગદ્વેષ આત્મા કરતો નથી, તો કેમ એમ કીધું? કેમ કે અહીંયા વિભાવ પર્યાયમાં રાગદ્વેષ છે તો એને કર્મમાં નાખી દીધા. એકચ્યુઅલી આત્મા જ કરે છે, પણ અહીંયા એનાથી ભેદ જ્ઞાન કરવું છે માટે એ મારામાં નથી એમ કરી પહેલા એને જુદો પડે. ખ્યાલ આવે? જો આપણે આ બધી ચર્ચા તેનામાંથી ઉપાડી કે જ્યાં વ્યાપ્ય વ્યાપક પણ છે ત્યાં જ કરતા કર્મ પણ છે, એ આપણો ક્વેશ્ચન ચાલે. જો આપણો ક્વેશ્ચન નંબર 362 છે, હવે જો આપણે એક્ચ્યુઅલી 363 પણ સાથે વાંચી લઈએ અહીંયા કોન્ટેક્ટ હોય. જો પહેલા 362 ના વ્યાપ્ય વ્યાપક ભાવના સંબંધ વિના કરતા કર્મની સ્થિતિ હોઈ શકે નહીં, બરાબર. હવે નીચે ક્વેશ્ચન છે કે વ્યાપ્ય વ્યાપક ભાવ એટલે શું, પહેલા એ તો સમજાવો. ખ્યાલ આવે? તો જો હવે અહીંયા કે છે કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તેને વ્યાપક, જે સર્વ અવસ્થામાં વ્યાપે તે તો વ્યાપક છે. જેવી રીતના પ્રકાશ અને રૂમ, પ્રકાશ અને રૂમ, તો લાઈટ ચાલુ કરતા રૂમમાં પ્રકાશ બધે સ્પ્રેડ થઈ જાય અથવા પ્રકાશ બધે વ્યાપે છે, તો પ્રકાશ શું થયો? વ્યાપક. અને રૂમ શું થયું? વ્યાપ્ય. ખ્યાલ આવે? કોઈ આપણે પાણીનું તેલનું ટીપું નાખીએ તો તરત સ્પ્રેડ થઈ જાય ને, તો જે થાળીમાં સ્પ્રેડ થાય છે એને કહેવાય વ્યાપક, સોરી વ્યાપ્ય. અને તેલ જે છે એને કહેવાય વ્યાપક, જે સ્પ્રેડ થાય એને કહેવાય વ્યાપક. ખ્યાલ આવે? જો અહીંયા ફરીથી કે છે જે સર્વ અવસ્થામાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તેનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય પોતે તો વ્યાપક છે અને પર્યાય તે એનું વ્યાપ્ય છે. જો આટલું સમજીએ તો જેવી રીતના આપણે ઉદાહરણ લઈએ કે માટીનો ઘડો, બરાબર, તો આમાં માટી શું છે? માટી વ્યાપક છે, માટી વ્યાપક છે, અને ઘડાનો શેપ શું છે? એ વ્યાપ્ય છે. હવે ઘડાનો શેપ બદલી નાખ્યો આપણે, એની બદલે આપણે સમજો કે માટીનો મેં ઘોડો બનાવ્યો, માટીનો ઘોડો બનાવ્યો, તો માટી પહેલા જે કોલા શેપમાં હતી એની બદલે આ શેપમાં આવી ગઈ, બરાબર છે ને? તો વ્યાપ્યાનો શેપ બદલાઈ ગયો, વ્યાપક માટી તો સેમ રહી, ખ્યાલ આવે છે? જે રીતના રૂમમાં પ્રકાશ હતો તો પ્રકાશ વ્યાપક છે અને રૂમ વ્યાપ્ય છે. હવે રૂમમાં તમે પડદા ખોલી નાખો કે ઓલું પાર્ટીશન અંદર લઈ આવો કે તમે જે ચેન્જીસ કરો તો વ્યાપ્યમાં ચેન્જીસ થાય છે, વ્યાપક તો એનું રહે છે. માટી એની એક છે, પહેલા ઘડા રૂપે હતી, તમે એમાંથી ઘોડો બનાવ્યો, એમાંથી હાથી બનાવ્યો, એમાંથી ગમે તે બનાવ્યો, તો માટી અલગ અલગ શેપમાં સ્પ્રેડ થાય છે. માટી તો એની એક છે, બરાબર? સિમિલરલી આ આત્મા જે છે એ વ્યાપક છે અને આપણી પર્યાયો જે છે એ વ્યાપક છે. પર્યાયો જે છે અલગ અલગ શેપ છે એમ સમજો, જેની અંદર આ આત્મા માટી રૂપે એમાં સ્પ્રેડ છે. જેવી રીતના અત્યારે આ ક્લાસરૂમમાં છે તો આત્મા આ ક્લાસરૂમને જાણે છે, બરાબર? અહીંથી બહાર ગયા તો બહારની વસ્તુને જાણશે, તો આત્મા તો એનો એ જ રહ્યો, ખાલી કઈ વસ્તુ છે એ બદલાયા કરે છે, ખ્યાલ આવે છે? એ જે વસ્તુ છે એને વ્યાપ્ય છે અને આત્મા છે એને વ્યાપક છે, બરાબર? તો ઇન જનરલ દ્રવ્ય એ વ્યાપક છે અને જે પર્યાયો જે અત્યારના પ્રેઝન્ટલી છે એને વ્યાપ્ય છે. આટલું ક્લિયર થયું? ઓકે, તો કહેવાનું ઇન્ટેન્શન શું છે કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, એટલે કે જે સમજો કે અહીંયા વર્તમાનમાં અહીંયા ઉભો છું અને આ રૂમમાં મને બધું જ જણાય છે, બરાબર? પણ હવે વન કોર્નર ઓફ ધ રૂમ આપણે એને બ્લોક કરી નાખ્યો અને એની પાછળ કંઈક થઈ રહ્યું છે તો મને જણાતું નથી, બરાબર છે? તો જે વસ્તુ મને જણાતી નથી એ મારું વ્યાપ્ય જ નથી, ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે એની અંદર જ મારું જ્ઞાન ચાલે છે. તો કરતા કર્મ સંબંધ એટલે હું જ્ઞાનથી જાણું છું. કોને જાણું છું? તો જેટલું જાણું છું એટલું જાણું છું, બરાબર? બોલો. હા, હું આવું છું ત્યાં સુધી.
આવે છે ને
એક મિનિટ, હજી આવું છું ત્યાં સુધી. એક એક થોડા એક્ઝામ્પલથી આગળ વધે, ખ્યાલ આવ્યો? તો દ્રવ્ય જે વ્યાપક પર્યાય છે એનું વ્યાપ્ય ઇન જનરલ. કેમ કે હું અત્યારે અહીંયાથી અહીં બહાર જઈશ પછી મને આ રૂમની અંદર નહીં જણાય, કેમ કે હવે હું બહાર ગયો છું, તો મારી ત્યારની પર્યાયમાં એ બધી વસ્તુઓ છે, ખ્યાલ આવે? તો જ્યાં જ્યાં મારું જ્ઞાન ત્યાં ત્યાં કામ કરે છે કે જ્યાં જ્યાં એ પર્યાયમાં જે વસ્તુ સામે છે એની. આટલું ક્લિયર થયું? ઇન જનરલ હવે ફરી માટીનું એક્ઝામ્પલ લઈએ કે માટીમાંથી ઘડો બન્યો, હાથી ઘોડા હાથી બધું બને, બરાબર? માટી કુંભાર બની ગઈ ન બની ત્યારે? કેમ કે એ કુંભાર એ માટીનું વ્યાપ્ય નથી, ખ્યાલ આવ્યો? જે માટીના શેપ બને છે એ માટીના શેપ એ માટીનું વ્યાપ્ય છે અને માટી એનું વ્યાપક છે, ખ્યાલ આવ્યો? ઇન જનરલાઇઝ તમે કરવા જાઓ તો કોઈ પણ દ્રવ્યમાં એની પર્યાયો જે છે એનું વ્યાપ્ય છે અને દ્રવ્ય પોતે એનું વ્યાપક, ખ્યાલ આવ્યો? તો જો દ્રવ્ય વ્યાપક હોય અને પર્યાયનું વ્યાપ્ય હોય તો એનો મતલબ કે એક જ દ્રવ્યની અંદર વ્યાપ્ય વ્યાપક સંબંધ આવે છે, ખ્યાલ આવે છે? વ્યાપ્ય વ્યાપક સંબંધ એક જ દ્રવ્યમાં આવે છે. એટલે જૈન ધર્મનો હજી એક મૂળ સિદ્ધાંત બીજો કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ છે, અને જીવ દ્રવ્યમાં લગાવો તો ત્યાં જ જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. ખ્યાલ આવે છે? કોને અમાર સમજાયું હોય એવું બોલ. હા, જો આપણે ફરીથી થોડું સમજીએ, આપણે જો ફરીથી એક્ઝામ્પલથી સમજીએ, જેવી રીતે આપણે સોનાનું કોઈ ઘરેણું બનાવ્યું, હા, આપણે બંગડી બનાવી કે હાર બનાવ્યો
તો હવે તારી પાસે લીટી હોય, સપોઝ લીટી 10 ગ્રામની હોય, બરાબર. હવે એમાંથી બંગડી બનાવી તો બંગડી કેટલા ગ્રામની બને? કેટલા ગ્રામની બને? કેટલા ગ્રામ જેટલાની બને? 10 ગ્રામની જ બને. એનાથી વધારેની કેમ ન બને? કેમ કે સોનું એટલું અવેલેબલ જ હોય, બરાબર. ઓકે, તો એ જે બંગડી જે છે એ બંગડીના દરેકે દરેક કોર્નરમાં પેલું 10 ગ્રામ સોનું હતું એટલું જ વ્યાપેલું છે કે એનાથી વધારે બી કંઈક છે? એટલું જ છે. એના સિવાય બીજું તો કંઈ છે. તો જે પર્યાય જે ચેન્જ થઈ છે, આ એક પર્યાય હતી, એમાંથી પેલી બીજી પર્યાય છે. પર્યાય ચેન્જ થવા છતાં બંને પર્યાયમાં જે સોનું 10 ગ્રામ હતું એ તો 10 ગ્રામ જ છે ને, એટલે દ્રવ્ય તો બેમાં સેમ જ વ્યાપેલું હતું. ખ્યાલ આવ્યો? હવે સિમિલરલી એના તમે ગમે તેટલા શેપ બદલ્યા કરો, પણ જે 10 ગ્રામ છે તો 10 ગ્રામ જ રહેશે કે ને? એવી જ રીતે જીવ દ્રવ્યમાં એની જ્ઞાન કરવાની શક્તિ, બરાબર. તો જીવ દ્રવ્ય એની જ્ઞાન કરવાની શક્તિ એ બે વસ્તુ તો સ્વીકારી છે, બરાબર. પણ હવે કોઈ પણ પર્યાયમાં જાય, મનુષ્યમાં આવે કે ગિરિયન્સમાં આવે કે આથી ગમે ત્યાં જાય, જ્યાં જ્ઞાન કરવાની શક્તિ છે એ પર્યાયમાં એટલી જ્ઞાન કરવાની શક્તિ જેટલું 10 ગ્રામ સોનું હતું એટલી જ શક્તિ દરેક પર્યાયમાં અવેલેબલ છે. ખ્યાલ આવે છે કે? એને વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, બરાબર. જો આપણે અહીંયા આગળ વાંચીએ, જો 363 ને વાંચતા હતા, જે સર્વ અવસ્થામાં વ્યાપે છે તે તો વ્યાપક, આ દ્રવ્ય બધી અવસ્થાઓમાં વ્યાપે છે તેને વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તેને તેનું વ્યાપ્ય કહેવાય. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય એનું વ્યાપક છે, બરાબર. બહુ બધા હોય છે. જો આગળ વધશે, દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. જો એકચ્યુઅલી આ બે ભેદ તો પડ્યા કે એક દ્રવ્ય છે અને બીજું પર્યાય છે. દ્રવ્ય વ્યાપક છે, પર્યાય વ્યાપક છે. પણ આમથી એમ ન સમજવું કે આ બે વસ્તુ કઈ જુદી છે, જેવી ચાલુ તેલ અને થાળી અથવા તો પાણી અને આપણી બાળકો વગેરે, એમાં તો બે પદાર્થ જુદા છે. અને જો એક્ઝામ્પલ આપવા માટે એમ સમજાવ, અહીંયા તો એક જ પદાર્થ છે, સોનું દ્રવ્ય છે, અને સોનું દ્રવ્ય એની પર્યાયમાં વ્યાપે છે. એટલે જ્યાં આપણે વીટી કહીએ તો એ વીટી પર્યાયથી સોનું દ્રવ્ય કઈ જુદું નથી. ખ્યાલ આવે છે? સોનાએ પોતે જ આકાર લીધો છે, એ સોનાએ પોતે જ બંગડીનો આકાર લીધો છે. એટલે દ્રવ્ય અને પર્યાય એકચ્યુઅલી તો અભિન્ન જ છે, પણ કોઈક અપેક્ષાએ એમાં આપણે બે ભેદને ઇમેજિન કર્યા છે. એક ભેદ દ્રવ્ય ભેદ છે અને એક ભેદ પર્યાય, અને આપણે ઇમેજિન કરીએ છીએ આ ભેદ આમાં વ્યાપેલો છે. ખ્યાલ આવે છે? એવું જ
રીતે,
અરે વોલ્યુમની એક જ વસ્તુ છે, બે વસ્તુ જ નથી. એમ નહીં, જો એમ નહીં, એ બે દ્રવ્ય જુદા થઈ ગયા કે? એક તીર્થંકરનું દ્રવ્ય અને એક મારું દ્રવ્ય, બે દ્રવ્ય જુદા થઈ ગયા, બરાબર. પણ જ્યાં મારું જ્ઞાન અને વર્તમાનમાં હું આ લાઈટને જાણું છું, તો જ્ઞાન સ્વભાવ અને લાઈટને જાણનારું પર્યાયનું જ્ઞાન, એ બે વસ્તુ કઈ જુદી નથી. જેવી રીતના આપણે એમ જોઈએ કે સોનામાંથી બંગડી બની, વીટી બની, હાર આદિ બન્યો, તો આપણને ખાલી પર્યાય 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 જ દેખાય, પણ એ પર્યાયોના આધારે આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે આની પાછળ એવું કોઈ ધ્રુવ વસ્તુ છે સોના રૂપે, કે જેને દરેક વસ્તુમાં પરિણમવાની તાકાત. ખ્યાલ આવ્યું? એક કઈ દ્રવ્ય જુદું હોય અને આ ત્રણ પર્યાયો જુદી છે, એમ કઈ જુદા પદાર્થ નથી. ખ્યાલ આવ્યું? બે એમ તો અભિન્ન જ છે. આમ હોઈને, આમ હોવા છતાં દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે, બરાબર. એવું એ બે રૂપે કથન કરવાની પદ્ધતિ. ખ્યાલ આવ્યો? આગળ વધે, આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ અર્થાત અભિન્ન સત્તા વાળા પદાર્થમાં જ હોય છે. જેવી રીતના આપણે પહેલા કીધું ને કે લાઈટ અને રૂમ, પ્રકાશ અને રૂમ, એ તો ઉદાહરણ તરીકે આપ્યું, ખ્યાલ આવે છે? પણ એ બે માં એક્ચ્યુઅલી વ્યાપક વ્યાપક પણ બેસતું નથી, લાઈટ અને રૂમમાં. કેમ? કેમકે આ તો બાઉન્ડ્રી છે એટલે. પણ આ બાઉન્ડ્રી ન હોય તો લાઈટ તો હજી આગળ પ્રસરી જાય. તો લાઈટ કરી લીધે તો પોતાના સ્વભાવમાં જ પ્રસરેલી, ખ્યાલ આવે છે? એટલે એ ખાલી કોર્સ ઉદાહરણ તરીકે આપે. પણ બાકી જ્યાં દ્રવ્ય અને પર્યાયનો સંબંધ હોય એમાં જ વ્યાપક વ્યાપક સંબંધ બેસે છે. આ ખ્યાલ આવે? આગળ જો આ ટોપિક જરાક આમ હેવી છે આપણને એમ લાગે, પણ ખરી રીતે છે ને આ દ્રવ્ય કોણ પર્યાય કહેવાથી એના સિવાય બીજું કાંઈ જુદી વસ્તુ નથી. એક જ કોન્સેપ્ટ છે શાસ્ત્રમાં દ્રવ્ય ગુણ, એને જ પછી ઉત્પાદ્ય ગૃહ રૂપે સમજાવે, એને જ વળી સત્કારક રૂપે સમજાવે, એને જ વળી આ વ્યાપ્ય વ્યાપક જ્ઞેય જ્ઞાય જે તમે કહો બધું એ જ વસ્તુને ખાલી જુદા શબ્દથી સમજાવે. ખ્યાલ આવે? એક ત્રિકાળી વસ્તુ ને એક ક્ષણિક વસ્તુ, આટલું જ વસ્તુનું સ્વરૂપ છે. આવું વ્યાપ્ય વ્યાપક પણ સત સ્વરૂપમાં જ હોય છે. અસત સ્વરૂપમાં અર્થાત જેમની સત્તા અને તત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થમાં ન હોય. જો આપણે આટલો ક્વેશ્ચન વાંચી લઈએ, આજે નેક્સ્ટ પેરેગ્રાફ છે ને એ આ 49 ગાથાની ટીકા જ ફરીથી લીધી, એને ભાવાર્થ. આપણે ટીકા વાંચી લીધી એનો ભાવાર્થ હવે વાંચીએ. ભાવાર્થ એટલે જે જયચંદજી એના ઉપર એક્સપ્લેનેશન લખ્યું કે જો જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ ભાવ હોય, વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કરતા કર્મ ભાવ ન હોય. સિમ્પલ લેંગ્વેજ બરાબર. આવું જે જાણે એ પુદ્ગલને અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે. સી ઇવેન્ચ્યુઅલી બોટમ લાઈન શું છે આપણા કરંટ ટોપિક સાથે, કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કરતા કર્મ સંબંધ છે. દેટ મીન્સ કે આ ષટકારકથી જે કર્મ થયું એ કોઈ પણ એક દ્રવ્યની અંદર જ છે, બરાબર? કેમ કે દ્રવ્ય વ્યાપક, પર્યાય જેનું વ્યાપ્ય, તો દ્રવ્ય આ પર્યાયથી બહાર તો ક્યાંય વ્યાપતું જ નથી. માટે દ્રવ્ય આ પર્યાયથી બહારનું કોઈ બીજું કાર્ય કરતું જ, ખ્યાલ આવે કે? પછી સમયસરની એક ફેમસ ગાથા છે ને કે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરવું હોય તો એમાં તન્મય રહેવું પડે, અને કારણ કે તન્મય થતો નથી માટે એક બીજાનું કાંઈ કરતો નથી. આઈ થિંક આ 72 ગાથા જેવું કંઈક છે, કરતા કર્મ અધિકાર વાંચી. ચલો આગળ વાંચો. આવું જે જાણે છે તે પુદ્ગલ અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. કેમ કે બે વસ્તુ જુદી થઈ ગઈ તો ત્યાં નથી વ્યાપ્ય વ્યાપક કે નથી કરતા. આમ જાણતા, તો આ જાણીને બેનિફિટ શું થશે? આમ જાણતા તે જ્ઞાની થાય છે. કેમ જ્ઞાની થાય છે? કેમ કે કરતા કર્મ ભાવથી રહિત છે અને જ્ઞાતા દ્રષ્ટા થઈને જગતનો સાક્ષીભૂત થાય. બોલો, હવે આપણે ઓફિસના કેટલા કામ માટે લઈને બેસવા છે કે હું આ કરી નાખું, હું ઓલું કરી નાખું, ખ્યાલ આવે છે? આનું આ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે કે જ્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતો નથી તો બહારના જે પણ ડિસિઝન થાય છે એ મારે કારણે કેવી રીતના થાય. ભલે વ્યવહારની વસ્તુ જુદી છે કે આપણે કોઈને કઈ કહીએ કે ના તમે આમ કરો તેમ કરો, સામેવાળો માને નહીં કે નો બી માને, ખ્યાલ આવે છે? અને એ રીતે જે ડિસિઝન થાય એ તો પોતપોતાની યોગ્યતાથી થાય છે, એ આપણું પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ છે. તો ઇવેન્ચ્યુઅલી એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણા હૃદયમાં એવું હોવું જોઈએ કે હા બધું મેં જે ટાઈમ કહેવાય ને આ સમયસરને છે ને નાટક તરીકે પ્રસ્તુત કરે આખા શાસ્ત્રમાં. એટલે ઇવેન્ચ્યુઅલી એમ કહે છે કે હા વિશ્વમાં છે ને બધું ખાલી નાટક ચાલી રહ્યું છે અને બધું મેં જાણ્યું કે આવી રીતના થયું. ખ્યાલ આવે? હા, જો આગળ વ્યાપ્ય વ્યાપક ભાવ કે કરતા કર્મ ભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે, ભિન્ન ભિન્ન પદાર્થમાં લાગુ પડતા નથી. ખરેખર કોઈ બીજું ભલું ગુરુ કરી શકે, કર્મજીવને સંસારમાં રખડાવે વગેરે માનવું કે અજ્ઞાનતા છે. નિમિત્ત વિના કાર્ય થાય નહીં, નિમિત્ત પામીને કાર્ય થાય એ બધા કથન વ્યવહારના છે. તેને નિશ્ચય એનું કટક માનવું તે પણ અજ્ઞાન કરવું. હવે જો આપ જ્યાં ષટકારક કહે છે એને જ વળી નેક્સ્ટ આપણું નેક્સ્ટ ચેપ્ટર ઉપાદાન નિમિત્ત છે. આના પછી આપણે દ્રવ્ય ગુણ પર્યાય ભણ્યા, પછી ચાર અભાવ, હમણાં આપણું ષટકારક ચાલુ છે, નેક્સ્ટ છે ઉપાદાન નિમિત્ત. તો ઉપાદાન નિમિત્ત શું છે વળીથી એ જ પાછી વાત મેં ફરીથી સમજાવીને વાત તો આ જ કરવી છે ને કે જે દ્રવ્યમાં કાર્ય થાય છે પોતે પોતાના ઉપાદાનથી નિમિત્ત, એટલે કોઈ અન્ય દ્રવ્યની ત્યાં હાજરી હોય છે જેના પર કાર્ય આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? જો વસ્તુ સ્વરૂપને સમજી લઈએ તો એક જ વસ્તુને જુદા જુદા એંગલથી અહીંયા વર્ણન કરવાની પદ્ધતિ છે. ગુરુદેવજી કહે ને કે તમે શાસ્ત્રના બધા ન્યાયને ઇન્ડિપેન્ડન્ટલી જુઓ અને પછી એને આમ સમળવું ટોટલ ઇન ટોટાલિટી પોતાના વિઝનમાં ઊભું કરો તો જાણે કોઈ પઝલ હોય અને બધી તરફથી એના પીસીસ આમ બેસતા હોય એવું આમ જાણે પ્રગટ થાય. એમના એક્ઝેક્ટ શબ્દ શું છે કે બધી તરફથી જોતા સત્ય ઊભું થાય છે. ગુરુદેવજી એમ કહે બધી તરફથી તમે જુઓ તો સત્ય ઊભું થાય. તો આજે આપણે આ નવું ચેપ્ટર જોયું, નવું ટોપિક જોયું કે વ્યાપ્ય વ્યાપક સંબંધ શું છે. ઇવેન્ચ્યુઅલીમાં શું લેવા એવા કે જ્યાં વ્યાપ્ય વ્યાપક છે ત્યાં જ કરતા રહે, અને વ્યાપ્ય વ્યાપક ક્યાં છે એ દ્રવ્ય નહીં પર્ય. માટે કર્તા કર્મ ક્યાં છે કે દ્રવ્ય નહીં પર્ય. માટે છય કારકો ક્યાં છે કે એક જ દ્રવ્યની અંદર છય કારકો થાય છે. હવે આના પછી જો આના પછીના તમે ખાલી પાના ફેંકો તો હું તમને બતાવું. જો આના પછીના બધા ક્વેશ્ચન છે ને લગભગ લોંગ આન્સર વાળા છે. આપણા જેટલા સિદ્ધાંતો હતા ને આ ષટકારકના એ બધા સિદ્ધાંતો ભણે છે. હવે એ જ સિદ્ધાંતોને શાસ્ત્રમાં કઈ રીતે કહેવામાં આવે છે એના જુદા જુદા રેફરન્સીસથી આખા હવે ક્વેશ્ચન ભરેલા છે. તો નેક્સ્ટ ટાઈમથી આપણે જે ક્લાસ લઈશું તેમાં ઘણા ખરા તો આપણે ખાલી વાંચી જશું કે આમાં આને આવી રીતના કહે છે, કેમ કે સિદ્ધાંતો તો આપણે થઈ ગયા. હવે શાસ્ત્રમાં કેવી રીતના કહેવામાં આવે છે, કયા એંગલથી વાત ખૂબ ફોરવર્ડ કરે છે એ ખાલી એંગલ જોઈને આપણે આગળ જઈશું. ચાલો જીનવાણી સ્તુતિ કરીએ.
જે જીનવાણી ભારતી તોહી જપો નિરે, જો તેરી શરણાગરે તો પાવે સુજન. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાયો, તો વાણી મસ્તક નમો.
બોલો જીનવાણી માં.